સાંપ્રદાયિક ચિહ્નો કંઠી અને તિલક ચાંદલો. કૃષ્ણ દીક્ષામ ગુરો હો પ્રાપ્ત તુલસી માલિકે ગલે, ધારિયે નિત્યમ ચોર્ધ્વ પુંડ્રમ લલાટા દ્વૌ દ્વિજાતિભિ. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. શિક્ષાપત્રીનો શ્લોક 41મો. કર્તવ્ય મૂર્ધ્વ પુંડ્રમ ચપુંભિરેવ સચંદ્રકમ, કાર્ય સધવ નારી ભિભારલે કુમકુમ ચંદ્રક. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું, અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. આ શિક્ષાપત્રીનો શ્લોક 52. આ રીતે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લેનાર આશ્રિતને ગળામાં તુલસીની બેવડી કંઠી અને તિલક ચાંદલો ધારણ કરવાનો આદેશ છે. સાંપ્રદાયિક ચિહ્નો કંઠી તથા તિલક ચાંદલો ધારણ કરવા પાછળ વ્યવહારિક કારણ તેમજ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય સમાયેલું છે, તે એક પછી એક આપણે જાણવા પ્રયત્ન કરીશું. સાંપ્રદાયિક ચિહ્નોની વ્યવહારિક મહત્તા. વ્યવહાર જગતમાં જેમ કોઈ કંપની હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, ક્લબ હોય, ગ્રુપ હોય કે કોઈ મંડળ હોય, તો તેમના સભ્ય મેમ્બરોની ઓળખ માટે અમુક ચોક્કસ પ્રકારના ઓળખપત્રો, આઈડેન્ટિટી કાર્ડ્સ, પહેરવેશ, યુનિફોર્મ્સ, બેજ, બિલ્લા વગેરે હોય છે. તેના ઉપરથી તે સભ્ય કઈ કંપની, ક્લબ કે સંસ્થા સાથે સંકળાયેલો છે તેની ઓળખ સરળપણે થઈ શકે છે. જે તે સંસ્થાના સભ્યો તેના બેજ, બિલ્લા કે ઓળખપત્ર દ્વારા અન્ય સભ્યને ઓળખે છે અને તેની સાથે તે સંસ્થાના સભ્ય તરીકેનો વિનિમય, માહિતીની આપ લે વગેરેનો સઘળો વ્યવહાર કરે છે. ઓળખ ચિહ્ન વગરના સભ્યને તેઓ સંસ્થાના સભ્ય તરીકે સ્વીકારતા નથી. તેવી રીતે સાંપ્રદાયિક ચિહ્ન ધરાવનાર અનુયાયીને જ સામાન્ય રીતે તે સંપ્રદાયના અનુયાયી તરીકે સ્વીકારવામાં આવે છે. સાંપ્રદાયિક બાહ્ય ચિહ્નો ધારણ નહીં કરનારને સામાન્ય રીતે તે સંપ્રદાયનો અનુયાયી ગણવામાં આવતો નથી. બાહ્ય ચિહ્નો જે તે સંસ્થાના સભ્ય હોવાના પ્રથમદર્શી પુરાવા ગણાય છે. જેમ જે તે સંસ્થાના સભ્ય ઓળખ ચિહ્ન ધારણ કરે છે તેને તે સંસ્થાના સર્વ લાભો મળે છે, જેમ કે પગાર, મોંઘવારી ભથ્થા, ઇન્સેન્ટિવ, બોનસ વગેરે અન્ય ભથ્થાઓનો લાભ મળે છે. સંસ્થાના નામ પ્રમાણે એક સામાજિક દરજ્જો પણ મળે છે. તેમ સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરનાર અનુયાયી તે સંપ્રદાયનો ગણાતો હોવાથી સામાન્ય રીતે સંપ્રદાય દ્વારા ઉપલબ્ધ વ્યવહારિક રીતે મળતા લાભો તે વ્યક્તિને અન્ય વ્યક્તિ કરતાં વિશેષપણે મળે છે તે સ્વાભાવિક છે. દાખલા તરીકે ગરીબ અનુયાયીને સંસ્થા તરફથી અથવા અન્ય ધનાઢ્ય અનુયાયીઓ તરફથી સહાય કે મદદ મળી રહે છે. સંપ્રદાયના મંડળ કે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહાય પણ મળી રહે છે. એક પ્રકારનો સામાજિક દરજ્જો પણ અનુયાયીને મળે છે. બાહ્ય ચિહ્નો દ્વારા બીજા લોકોનો વિશ્વાસ પણ સરળતાથી સંપાદન થઈ શકે છે. જો કે ઘણા દંભી લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે, તે ગંભીર ભૂલ છે. વ્યવહારમાં જેમ કોઈ નાની કંપની કે સંસ્થાના સભ્યને બીજી નામાંકિત કે પ્રતિષ્ઠિત મોટી સંસ્થા કે કંપનીના સભ્યને ઓળખ ચિહ્ન દ્વારા ઓળખી શકે છે અને તેને ખબર પડે છે કે હું જે સંસ્થા કે કંપનીમાં છું તેના કરતાં આ નામાંકિત સંસ્થાના સભ્યને અનેક ગણા વધુ લાભો મળે છે, તેથી તે સંસ્થા પ્રત્યે તેને સહજ આકર્ષણ થાય છે. તેમ સ્વામિનારાયણ સંપ્રદાય પણ સમાજમાં ઉચ્ચ કોટીનો હોવાથી તેના અનુયાયીઓને થતા લૌકિક કે અલૌકિક લાભનું મહાત્મ્ય સમજી અન્ય સંપ્રદાયના લોકો પણ આ સંપ્રદાય પ્રત્યે આકર્ષાય છે. તે જો યોગ્યતા કેળવી સ્વામિનારાયણ ધર્મ સ્વીકારી તેના નિયમો ને સિદ્ધાંતો પ્રમાણે યથાર્થ જીવન જીવે તો આત્યંતિક કલ્યાણરૂપી સર્વોત્કૃષ્ટ લાભ મેળવવા ધન્યભાગી બને છે. જેમ કોઈ કંપની કે સંસ્થાના ઓળખ ચિહ્ન વગરના સભ્યની તેના માલિકને જાણ થાય તો તે શિસ્ત ડિસિપ્લિનનો ભંગ ગણી તેને તેનો માલિક સંસ્થામાંથી મળતા લાભો અટકાવી દઈ કડક વલણ અપનાવી તે સભ્યને બરતરફ પણ કરી શકે છે. એવી રીતે સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરવાની સ્વયં શ્રી હરિની આજ્ઞા છે. તેનું ઉલ્લંઘન કરનારને પ્રભુ પોતાના અનુયાયી તરીકે પોતાના આજ્ઞા લોપને લઈને સ્વીકારતા નથી. આપતકાળ સિવાયના પ્રસંગોનો આજ્ઞા લોપ પ્રભુને પસંદ નથી હોતો. સાંપ્રદાયિક ચિહ્ન ધારણ કરનાર વ્યક્તિ નૈતિક, ધાર્મિક કે આધ્યાત્મિક હોય જ તેવું કોઈ પ્રમાણ નથી. તેમ છતાં તેવા ચિહ્નો ધારણ કરનારને સામાજિક તેમજ નૈતિક ભય કે દબાણ રહેવાથી ક્રમે ક્રમે તે નૈતિક જીવન તરફ સભાનતા કેળવવાથી ચોક્કસ વિકાસ સાધી શકે છે. સંપ્રદાયના સત્સંગી સભ્યોમાં પરસ્પર સંપ ને સંગઠનની ભાવનાનો પણ વિકાસ થવાથી સંપ્રદાયનો ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસ થવામાં સાનુકૂળતા રહે છે. પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી તેમની પ્રસન્નતા થાય છે તે મહત્તમ લાભ છે. જેવી રીતે સૌભાગ્યવતી સ્ત્રી ચાંદલો, સેંથી, મંગળસૂત્ર, કંકણ, ચૂડી વગેરે ચિહ્નો દ્વારા સમાજમાં ઓળખાય છે, જો તેવા ચિહ્નો કોઈ સધવા સ્ત્રી ત્યજી દઈ સમાજમાં ફરે તો તેને સધવા સ્ત્રી તરીકે સમાજ સ્વીકારતો નથી. તેની બદનામી પણ થઈ શકે છે અને બીજી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. એવી રીતે શ્રીહરિએ આપેલા આદેશ અનુસાર સાંપ્રદાયિક ચિહ્નો ધારણ નહીં કરનારને અન્ય આશ્રિતો તે સંપ્રદાયનો આશ્રિત ગણતા નથી અને સામાન્ય રીતે તેની સાથે સંપ્રદાયના આશ્રિત તરીકે સંપ્રદાય સંબંધી વ્યવહાર નથી કરતા, કારણ કે તેઓ વ્યવહાર કરવામાં તેમને વિશ્વાસ બેસતો નથી. કેટલાક લોભ ને સ્વાર્થ માટે વ્યવહાર કરે છે તે અલગ બાબત છે, પણ સામાન્ય રીતે તેવું બનતું નથી. એવા અનુયાયીની સંપ્રદાયમાં પ્રતિષ્ઠાહાનિ કે બદનામી પણ થવાનો સંભવ રહે છે. આ રીતે સાંપ્રદાયિક ચિહ્નો, કંઠી ને તિલક ચાંદલાનું વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. આ ચિહ્નો તે અનુયાયી માટે સૌભાગ્યનું ચિહ્ન પણ ગણાય છે. એવા ચિહ્નો ધારણ કરનારમાં પ્રભુ પ્રત્યે અનન્ય નિષ્ઠા ને પતિવ્રતાપણાની ભાવનાની દ્રઢતા થાય છે. મારા પતિ તો એક જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને હું તેમના સંપૂર્ણ શરણમાં ને રક્ષણ હેઠળ છું એવી ભાવનાની દ્રઢતાથી તેને કાળ, કર્મ ને માયાનો એમ સર્વ પ્રકારનો ભય ટળી જાય છે. આ લાભ ઘણો ઉત્તમ છે. આધ્યાત્મિક મહત્વ. તુલસી જેવી ગુણકારી ને પવિત્ર વનસ્પતિની કે ચંદન જેવા શીતલ ને સાત્વિક કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરવાથી શારીરિક ને માનસિક આરોગ્યને લાભ થાય છે. મનમાં સાત્વિકપણાનો ઉદય થાય છે. બેવડી કંઠી પાછળનો મર્મ એ છે કે શ્રીહરિ અનંત મુક્તોની સાથે જ સદાય રહે છે. જ્યાં શ્રીજી મહારાજ ત્યાં તેમના મુક્તો હોય જ છે. કંઠી ધારણ કરનારને આ વાતનું અનુસંધાન રહે છે કે હું કદી એકલો છું જ નહીં, મારી સાથે એ મહાપ્રભુજી તથા તેમના અનંત મુક્તો છે, એટલે હું નિર્ભય છું, સદાય તેમના સુરક્ષા કવચમાં રહેલો છું. પ્રભુના સ્વરૂપને સ્પર્શ કરાવીને પ્રસાદીની કંઠી ધારણ કરવી જોઈએ. જો પરમાત્માનું પરમ સાધર્મ્ય પામેલા કોઈ પૂર્ણ મુક્ત વર્તમાન ધરાવીને કંઠી પહેરાવે તો તે ધારણ કરનાર મુમુક્ષુ માટે તે શક્તિશાળી રક્ષા કવચ બની જાય છે. પરમાત્મા તેની દરેક પરિસ્થિતિમાં અખંડ રક્ષા કરે છે. વર્તમાન ધરાવતી વખતે સત્પુરુષ મુમુક્ષુ જીવના અનંત જન્મોના કર્મોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને મુમુક્ષુ જીવને પ્રભુના શરણમાં લઈ લે છે. તેથી તે જીવનું સર્વ પ્રકારે મંગળ કરવાની, તેમનું યોગક્ષેમ વહન કરવાની અને કાળ કર્મ ને માયાના બંધન થકી તેની અખંડ રક્ષા કરવાની જવાબદારી પ્રભુ પોતે સ્વીકારે છે. પાત્ર ભક્તની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈને આધ્યાત્મિક ઉર્ધ્વગમન કરે છે. કંઠી તથા તિલક ચાંદલો ધારણ કરનારની સાર સંભાળ સ્વયં પરમાત્મા લે છે. તેથી ભક્તને નિર્ભયતા અનુભવાય છે. તેને સતત એવી જાગૃતિ રહે છે કે હું સર્વોપરી પરમાત્માનો શરણાગત છું, તેથી મારાથી કોઈ પણ પ્રકારનું અનિષ્ટ કર્મ કે કુકર્મ નહીં થઈ શકે. મારા પતિ તો એક પરમાત્મા જ છે, માટે મારે તેમની આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. તેમની મારી ઉપર અપ્રસન્નતા થાય તો મારા કલ્યાણમાં વિઘ્ન આવે, માટે તેમને ગમતું જ મારે કરવું જોઈએ. એમ નહીં કરું તો આ લોકમાં પણ મારી અપકીર્તિ થશે. આવા પ્રકારની ભક્તને જાગૃતિ રહેવાથી તે પાપ કર્મો કરવામાંથી બચી શકે છે. ગળામાં રહેલી કંઠીની સતત સભાનતા રહે તો ગળામાં રહેલ વિશુદ્ધ ચક્ર એ નામનું શક્તિ કેન્દ્રમાં જાગૃતિ આવે છે ને ચેતના શક્તિનું ઉર્ધ્વીકરણ થાય છે. હૃદયમાં કરુણા, પ્રેમ, ભક્તિ વગેરે ભાવોનું સ્ફુરણ થયા કરે છે ને ભક્ત સાત્વિક આનંદની અનુભૂતિ કરે છે. ઉર્ધ્વ પુંડર તિલક અને ચાંદલો પણ અનંત મુક્તો સહિત પરબ્રહ્મ પરમાત્માનું શાશ્વત અસ્તિત્વ છે, તેનું દ્યોતક છે. ઉર્ધ્વ પુંડર તિલક કરવાથી ચેતનાની સતત ઉર્ધ્વ ગતિ કરવાની ભાવનાનું સ્ફુરણ થાય છે. ભાલ પ્રદેશ એ આપણા ભાગ્યનું પ્રતીક છે, તે સૌભાગ્યની નિશાની છે. બંને ભ્રુકુટીની મધ્યમાં આજ્ઞા ચક્ર નામનું શક્તિ કેન્દ્ર આવેલું છે. ઈડા, ચંદ્રનાડી, પિંગલા, સૂર્યનાડી અને મધ્યનાડી સુષુમ્ના નાડીનું ત્યાં મિલન થાય છે. શરીરમાં પ્રાણ તત્વના વહન માટેની આ મુખ્ય ત્રણ નાડીઓ છે. આજ્ઞા ચક્ર દ્વારા મગજમાંની અંતરસ્ત્રાવી ગ્રંથિ પિનિયલ ગ્લેન્ડનું નિયમન થાય છે. આ ગ્રંથિના હોર્મોન્સ રસાયણના સ્ત્રાવથી શરીરમાં ક્ષારનું પ્રમાણ તથા લોહીના બંધારણમાં સમતુલા જળવાય છે. તે શારીરિક તેમજ માનસિક વિકાસ માટે અતિ મહત્વની ગ્રંથિ છે. આ આજ્ઞા ચક્ર ત્રીજું નેત્ર તરીકે પણ ઓળખાય છે. વિચાર શક્તિ, સંકલ્પ શક્તિ તથા ઈચ્છા શક્તિ, વિલ પાવરનું તે અતિ અગત્યનું કેન્દ્ર છે. ક્રોધ જેવા આવેગો આ સ્થાનમાંથી ઉદ્ભવતા હોવાથી આ કેન્દ્રમાં ગરમી ઉત્પન્ન થાય છે. તેથી આ સ્થાનમાં ચંદનનો ચાંદલો અથવા લેપન કરવું વધુ હિતાવહ છે. ચંદનથી શીતળતા મળે છે, આવેગો શાંત થવામાં સરળતા રહે છે. આ કેન્દ્ર દ્વારા જાતીય પ્રક્રિયાનું પણ સંચાલન થાય છે. શરીરના ઉષ્ણતામાનનું નિયમન પણ આ કેન્દ્ર દ્વારા થાય છે. આજ્ઞા ચક્ર ઉપર આત્મા પરમાત્મા સંબંધી સાત્વિક વિચારો દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાથી તીવ્ર ઈચ્છા શક્તિનો ઉદય થાય છે, પ્રબળ સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવામાં અને ઇન્દ્રિય સંયમ સિદ્ધ કરવામાં તથા મનનો નિગ્રહ કરવામાં પણ આ કેન્દ્રમાં કરવામાં આવતું ધ્યાન સહાયરૂપ બને છે. શંકર ભગવાને આ ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કર્યો હતો એ કથાનકનું હાર્દ પણ એ જ છે કે એ સ્થાનમાં પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવાથી વિકારી વૃત્તિનું સાત્વિક વૃત્તિમાં રૂપાંતર થાય છે અને આધ્યાત્મિક ચેતના શક્તિ કુંડલીની શક્તિ જાગ્રત થઈ ઉર્ધ્વગમન કરે છે. આંતરદોષો ને વિકારો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિ પૂર્ણતાને પંથે વિકાસ સાધે છે. આ વિષય યોગ માર્ગનો છે ને તે ગહન પણ છે, તેથી સંક્ષેપમાં તેનું વિવરણ કર્યું. આપણું શરીર કેવળ ભૌતિક ખોરાક દ્વારા જ પોષણ મેળવીને જીવંત રહે છે તેમ નથી, પરંતુ પ્રાણ આદિ સૂક્ષ્મ વૈશ્વિક શક્તિઓ કોસ્મિક એનર્જી દ્વારા ચેતનવંતુ બને છે. વૈશ્વિક ઉર્જાના સૂક્ષ્મ તરંગો સુષુમ્ના નાડીના શીર્ષ મેડ્યુલા ઓબ્લોંગેટાના પ્રવેશદ્વારથી અર્થાત બ્રહ્મરંધ્રમાં થઈને મેરુદંડના આ છઠ્ઠા શક્તિ કેન્દ્ર આજ્ઞાચક્ર દ્વારા શરીરમાં પ્રવેશ પામીને શરીરને પ્રાણ ઉર્જા તથા ચેતના બક્ષે છે. આ કેન્દ્રના પૂર્ણ જાગરણથી સાધકને ત્રિકાળ જ્ઞાન થાય છે. ભૂત ભવિષ્ય નિવર્તમાન કાળનું જ્ઞાન તેને સહજ થઈ જાય છે તથા દૂરદર્શન દૂરશ્રવણ વગેરે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ કેન્દ્ર દ્વારા દૂરથી આવતા વૈચારિક સંદેશાઓ ઝીલી શકાય છે. તેને અંગ્રેજીમાં ટેલિપથી વિચાર સંક્રમણ કહેવામાં આવે છે. માણસના મનના વિચાર તરંગો આકાશ તત્વ ઈથરના માધ્યમ દ્વારા પૃથ્વી ઉપરના ભૌતિક તરંગોમાં થઈને વિદ્યુત ચુંબકીય મોજા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન કરતાં બીજા મનુષ્યમાં વિચાર તરંગોમાં રૂપાંતર પામીને પ્રવેશ કરે છે એ ટેલિપથી છે. કામ ક્રોધાદિક અંતર શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આ કેન્દ્રની જાગૃતિ આવશ્યક છે. આ કેન્દ્ર ઉપર તિલક ચાંદલો કરવાથી સાધકને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું સતત અનુસંધાન સાતત્ય સહજ રીતે રહે છે. તેથી ત્યાં વિચારો અને ભાવ તરંગોને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. ત્રાટકરૂપ યૌગિક સાધના કરવામાં પણ સરળતા રહે છે અને તેના દ્વારા આ શક્તિ કેન્દ્ર જાગૃત થાય છે. તેથી આગળ જણાવ્યા તે લાભો મળે છે. શુભ પ્રસંગે તિલક ચાંદલો કરી પૂજા આવકાર સ્વાગત વગેરે કરવામાં આવે છે. તેથી અન્યોન્ય પ્રત્યે પ્રેમ આત્મીયતા તથા સંપની ભાવનાનો વિકાસ થાય છે. યુદ્ધ વખતે યોદ્ધાને ચાંદલો કરવાથી તેમાં નિર્ભયતા વીરતા ધીરજ તથા શૌર્યના ભાવ જાગૃત થાય છે. તિલક ચાંદલો કરવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. તેથી વ્યક્તિનું મનોબળ આત્મબળ વિકસે છે. એટલે તેને કોઈ મેલી વિદ્યા તાંત્રિક વિદ્યા કે મંત્રતંત્રની કે આસુરી શક્તિઓની અશુભ અસર થઈ શકતી નથી. તેની અખંડ રક્ષા થાય છે. તંત્રશાસ્ત્રમાં પણ તિલક ચાંદલાનું અનોખું મહત્વ દર્શાવ્યું છે. આપણા ભાલમાં તિલક ચાંદલો જોઈને અન્ય વ્યક્તિને પણ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ થઈ આવે છે કે આ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે. તેથી તેને કલ્યાણનું બીજ બળ થાય છે. એમ પરોક્ષ રૂપે તિલક ચાંદલો કરનાર દ્વારા અન્ય જીવનું ભલું થતું હોવાથી પણ તિલક ચાંદલો કરનારને પુણ્ય ફળ મળે છે. અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રીએ કહ્યું છે, કેવળ બે ચાર પૈસાનો જ સત્સંગ ન કરવો, અર્થાત ફક્ત બાહ્ય ચિહ્નો ધારણ કરવા રૂપ બાહ્યાચાર જ ન કરવો, પણ તેનું યથાર્થ હાર્દ સમજી પ્રભુના સ્વરૂપમાં જોડાવા રૂપ કારણ સત્સંગ રૂપ બ્રહ્મયજ્ઞ પણ કર્યા કરવો જોઈએ. એ વાત પણ લક્ષમાં રાખવી ઘટે. પ્રભુની પ્રસન્નતા તથા આજ્ઞાપાલન માટે હરિભક્તે કોઈ પણ પ્રકારના સંકોચ કે શરમ રાખ્યા સિવાય સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરવા જોઈએ. કોઈ નામાંકિત કંપની કે સંસ્થામાં કામ કરતી વ્યક્તિ તેના પહેરવેશ બેજ બિલ્લા વગેરે ઓળખ ચિહ્નો રાખવામાં જરાય શરમાતી નથી અને ઉલટું ગૌરવ અનુભવે છે. તો સ્વયં પ્રભુએ આપેલા કંઠીને તિલક ચાંદલો ધારણ કરવામાં શરમને સંકોચ રહે તે ભય ને અજ્ઞાન સિવાય બીજું શું છે? માટે હરિભક્તે આ ચિહ્નોનું વ્યવહારિક તેમજ આધ્યાત્મિક મૂલ્ય સમજી અવશ્ય ધારણ કરવા ને પ્રભુ પ્રસન્નતાના હકદાર બનવું જોઈએ.